હવે આપણે એ જોઈએ કે સજદાની હાલતમાં કઈ વસ્તુ મકરૂ છે, કઈ વસ્તુ મુસ્તહબ છે. જેવી રીતે આપણે કપડામાં જોઈ ગયા, નમાઝની જગ્યાઓમાં જોઈ ગયા, તો એ કપડાઓ, લિબાસ, જગ્યા વગેરે ઉપરાંત સિજદાની કઈ એવી મકરૂ બાબત છે, સિજદાની કઈ એવી મુસ્તહબ સુન્નત એટલે સવાબ રાખતી બાબતો પણ છે. જેમ કે મસઅલો નંબર 1100 મિલ સમ, સિજદામાં અમુક બાબતો મુસ્તહબ એટલે સુન્નત છે, સવાબ ભરેલી છે. પહેલું, જે માણસ ઊભા ઊભા નમાઝ પડતો હોય તે રૂકુમાંથી સીધા ઊભા રહ્યા બાદ સિજદામાં જવા માટે તકબીર કહે, એટલે રૂકુમાંથી ઊભા થઈ ગયા બાદ સિજદામાં જવા પહેલા એક વખત તકબીર એટલે અલ્લાહુ અકબર કહે, એ સુન્નત એટલે સવાબથી ખાલી નથી. અને જો બેઠા બેઠા પણ નમાઝ પડતો હોય તો રૂકુ માટે ઝૂકીને પાછો સ્થિર બેસીને સજદામાં જવા માટે તકબીર કહે એટલે અલ્લાહુ અકબર કહીએ. એટલે નમાઝ ઊભા ઊભા પડવાની હોય યા બેઠા બેઠા પડવાની હોય તો રૂકુ બાદ સજદામાં જવા અગાઉ તકબીર અલ્લાહુ અકબર કહેવું સુન્નત એટલે સવાબ ભરેલું છે. બીજું, જ્યારે સજદામાં જવા માટે નમે ત્યારે મર્દ માટે મુસ્તહબ છે, જણ માટે સુન્નત છે કે પહેલા હાથોને જમીન ઉપર રાખે અને ઔરતો માટે પહેલા ગોઠણો જમીન ઉપર મૂકે. એટલે મર્દો જ્યારે સજદામાં જાય ત્યારે પહેલા હાથો જમીન ઉપર રાખે અને પછી ગોઠણ મૂકે, અને ઔરતો એટલે દૈરીઓ એનાથી ઉલટું કરે, એટલે પહેલા ગોઠણ મૂકે અને પછી હાથોને જમીન ઉપર રાખે. ત્રીજું, પોતાના નાકને મોહર ઉપર યા જે વસ્તુ ઉપર પોતે સિજદો કરી રહ્યો હોય, જે સહી સિજદો હોય તેના ઉપર રાખવું. એટલે જેમ મોહર ઉપર પોતાનું કપાળ રાખે એ જ પ્રમાણે બીજી મોહર ઉપર પોતાનું નાક પણ રાખે, એ સુન્નત છે, સવાબ ભરેલું છે. ચોથું, સિજદાની હાલતમાં હાથની આંગળીઓ મિલાવીને રાખવી, એટલે હાથની આંગળીઓ ખુલ્લી ન રાખવી, ઉગાડી એકાર ન રાખો આંગળીઓની વચ્ચે, બલ્કે આંગળીઓને બંધ રાખવી, મિલાવીને રાખવી, અને કાનની હારમાં એટલે કાનની લાઇનમાં રાખવી, એવી રીતે ગોઠવવી કે ટેરવા એ આંગળીનો ડિરેક્શન કિબલા તરફ હોય, એ પણ સવાબ ભરેલું અને સુન્નત છે. પાંચમું, સિજદામાં દુઆ કરવી, પોતાની હાજતો માંગવી, અને કિતાબોની અંદર ઘણી દુઆઓ વારી થઈ છે કે સજદામાં પડી શકાય છે. જેમ કે અહીં આગા એક દુઆ આપે છે કે જે તમે સજદામાં જે સજદાનો જિક્ર છે એની સાથે આ તમે પડી શકો છો કે યા ખૈરલ મસ્ફલીન યા ખૈરલ મુઅતીન ઉરઝુકની વરઝુક આયાલી મિન ફઝલિક ફઇન્નક ઝુલ ફઝલિલ અઝીમ. એનો તરજુમો છે કે આઈ એવા તમામથી શ્રેષ્ઠ કે જેમની પાસે યાચવામાં આવે, માંગવામાં આવે, અને એવા તમામથી શ્રેષ્ઠ, ઊંચો, બહેતર કે જે આપે છે, અતા કરે છે, તારા ફજલથી, તારા કરમથી, તારી મહેરબાનીથી મને રોજી આપ, અને મારા કુટુંબીઓને પણ રોજી આપ, મારા સગાવાલાઓને. ખરેખર તું મહાન ફજલ વાળો છે, તું મહાન છો, ઊંચો છે, મોટો છે. છઠ્ઠું, સિજદા બાદ ડાબા પડખે બેસવું અને જમણા પગના બહારના ભાગને ડાબા પગના તળિયા ઉપર રાખવું, એ પણ સુન્નત છે, એ તો પ્રતીક આપણને શીખવાડી શકશે. સાતમું, દરેક સિજદામાંથી માથું ઉપાડી સ્થિર બેસીને તકબીર કહેવું, એટલે એક સિજદો કરી લીધા પછી બીજા સિજદામાં જવા અગાઉ બેસવું ને ઇમોબિલ રહેવું, એ સુન્નત છે. અને આઠમું, પહેલા સિજદામાંથી માથું ઊંચક્યા બાદ સ્થિર બેસીને અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહી પડવું, એટલે બીજા સિજદામાં જવા અગાઉ બેસવું, એ સુન્નત છે. અને તકબીર કહેવી એ પણ સુન્નત છે, અને તકબીર બાદ અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહી પડવું, એ પણ સવાબ ભરેલું છે. નવમું, સજદાને લંબાવવું અને બેસતી રડા સાથર ઉપર હાથો રાખવા એ બધું સુન્નત છે. દસમું, બીજા સજદા માટે જવા પહેલા સ્થિર હાલતમાં તકબીર કહેવું, એટલે સજદામાંથી માથું ઊંચું કરે ત્યારે પણ તકબીર કહેવી, અને બીજા સજદામાં જવું ત્યારે પણ તકબીર કહેવી, અને રૂકુ કરી લીધા બાદ સજદામાં જવા અગાઉ ત્યારે પણ તકબીર કહેવી, એ બધું સુન્નત મુસ્તહબ સવાબ ભરેલું છે. અગિયારમું, સજદાઓની અંદર સલવાત મોકલવી, મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ પડવું, એ પણ સુન્નત છે. સજદામાંથી પરવારીને ઉભા થતી વેળા પ્રથમ ગોઠણો ઉભા કરવા અને ત્યારબાદ હાથોને ઉપાડવા, એટલે જ્યારે બીજો સિજદો કરી લીધા બાદ થોડી વાર બેસીને પછી ઊભું થવું તો પહેલા ગોઠણોને ઉપાડવા અને પછી પોતાના હાથોને ઊંચા કરવા. તેમનું મરદો એટલે જળ માટે છે કે કોણી અને પેટને જમીન ઉપર ન રાખે અને પોતાના હાથોને બાજુમાં છૂટા ગોઠવે, એટલે બંને હાથોને થોડા અલગ રાખે શરીરથી. અને ઓરતો એટલે બૈરીઓ માટે છે કે કોણી અને પેટને જમીન ઉપર રાખે અને શરીરના તમામ અવયવોને બધા ભાગને મિલાવીને સજદો કરે, એટલે શરીરના બધા ભાગ એક સાથે ચોટેલા રહે, મિલાવીને રહે, મળીને રહે, એનાથી ઉલટું કે જે મરદો માટે છે. બાકીની મુસ્તહબ બાબતો ખુલાસાવાર કિતાબોમાં આલેખવામાં આવી છે. આટલી બાબતો આગાહી આપણને બતાવી છે અને મસઅલો નંબર 1101માં આગાહ ફરમાવી છે, સજદામાં કુરાની મસ્જિદની તિલાવત કરવી મકરૂહ છે, એટલે જે તે સ્તાબ્લ છે, નો રેકોમેન્ડેડ છે. સજદામાં કુરાની મસ્જિદની તિલાવત કરવી મકરૂહ છે અને સજદાની જગ્યા ઉપર ચોંટેલી ધૂળ વગેરે દૂર કરવા માટે ફૂંક મારવી એ પણ મકરૂહ છે, જે તે સ્તાબ્લ છે. અને જો એ ફૂંક મારતી વેળા જ્યારે સજદાના મોર ઉપર કોઈ ચીજ હોય અને એની ફૂંક મારે તો જાણી બુજીને જીન ફરશન બોલો છે બે શબ્દો મોઢામાંથી નીકળે તો અહવતની રૂએ પર પ્રેકોશ્યો, એ નમાઝ બાતિલ થશે. એ સિવાય બીજી મકરૂ બાબતો કિતાબોમાં ખુલાસાવાર જણાવવામાં આવી છે. હવે આપણે જોઈએ કે તશહુદ, તશહુદ ક્યારે પડાય છે અને તશહુદનો અર્થ શું છે. 1109 નંબરના મસલામાં આગળ ફરમાવે છે કે દરેક વાજિબ અને મુસ્તહબ નમાઝની, દરેક વાજિબ અને મુસ્તહબ એટલે સુન્નત નમાઝની બીજી રકાતમાં, નમાઝે મગરીબની ત્રીજી રકાતમાં, કારણ કે નમાઝે મગરીબ ફક્ત ત્રણ જ રકાત રાખે છે, નમાઝે ઝોહર અસર અને ઈશાની ચોથી રકાતમાં બીજા સજદા બાદ જ્યારે ઇન્સાન સ્થિર હાલતમાં બેસે એટલે ઇમોબિલ થઈ જાય, ડગમગતો ન હોય, ત્યારે તશહુદ પડવું વાજિબ છે. અને તશહુદ આ મુજબ છે, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વહદહુ લા શરીક લહ વઅશહદુ અન્ન મુહમ્મદન અબ્દુહુ વરસૂલહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વઆલે મુહમ્મદ. એના પછી મસઅલો છે તશહુદ સહી અરબી ઉચ્ચારવામાં પડવું જોઈએ અને જેમ પ્રચલિત છે એટલે જેમ જાહેર મશહૂર છે, જેને આપણે જાણીએ છીએ, તેમ અનુક્રમે એટલે એક પછી એક અદા કરવું જોઈએ. અગર કોઈ માણસ તશહુદ ભૂલી જઈને ઊભો થઈ જાય અને રૂકુમાં ગયા પહેલા એટલે રૂકુમાં જવા પહેલા તેને યાદ આવે કે હું તશહુદ પડ્યો નથી તો એને બેસી જવું જોઈએ અને તશહુદ પડીને ફરી ઊભા થવું જોઈએ અને એ રકાતમાં જે કંઈ પડવાનું હોય એ પડીને નમાઝ પૂરી કરે. આહવતે મુસ્તહબી છે કે તાર પ્રેકોશ્યો હકો માંડે કે નમાઝ પૂરી કર્યા બાદ ભૂલથી ઊભા રહેવા માટે બે સજદાએ સહવ અદા કરે, જેનો જિકર બાદમાં આવશે. પણ જો એને રૂકુમાં ગયા બાદ યાદ આવે તો નમાઝ પૂરી કરે અને નમાઝની સલામ પડ્યા બાદ અહવતે મુસ્તહબ છે, પ્રેકોશ્યો હકો માંડે કે તશહુદની કઝા આપે. તેમજ تشہد بولی جوا بدل بے سجدہ سہو ادا کرو جوئیے. مسئلہ نمبر 1112 مستحب چھے لے سنت چھے سواب بریلو چھے کہ تشہد پڑتی ویڑا انسان ڈابا پڑکھا اوپر بیسے અને જમણા પગના ઉપરના ભાગને ડાબા પગના તળિયા ઉપર નુકે એ પ્રાતિગત શીખાવી શકશે. અને તશહુદ શરૂ કર્યા પહેલા અલહમદુલિલ્લાહ પડે અથવા બિસ્મિલ્લાહ વબિલ્લાહ વખૈરુલ અસ્માઇલિલ્લાહ એ પડે. એવી જ રીતે સુન્નત છે, મુસ્તહબ છે કે તશહુદ પડતી વેળા પોતાના હાથોને સાથળ ઉપર હાંશ ઉપર મૂકે, આંગળીઓને મિલાવીને રાખે ને ચોટેલી રાખે, ખુલ્લી ન રાખે, અને નજર પોતાની આંખની નજર પોતાના ખોરા ઉપર રાખે, અને સલવાર પડ્યા બાદ કહે, એટલે જ્યારે તશહુદ પૂરું થઈ જાય ને સલવાર પડી લીધા બાદ એમ કહે કે વતકબ્બલ શફાઅતહુ વરફઅ દરજતહ. ઔરતો માટે મુસ્તહબ છે, સુન્નત છે, સવાબ ભરેલું છે કે તશહુદ પડતી વેળા પોતાના બંને સાથળોને હાંસને મિલાવીને સાથે રાખે. તશહુદ પછી સલામ આવે છે. તો હવે નમાઝની સલામ કેવી રીતે? મસઅલો 1114 આગળ ફરમાવે છે કે નમાઝની છેલ્લી રકાતમાં تشہد بعد مستحب سے یہ سنت سے کہ السلام علیک ایہا النبی و رحمت اللہ و برکاتہ پڑھے. تے بعد واجب سے کہ پڑھے السلام علیکم. અને આ વાતે મુસ્તહબ છે એટલે પર પ્રિકોશન રેકમેન્ડ કે તેમાં એટલો ઉમેરો કરે વ રહમતુલ્લાહ વ બરકાતુ, અથવા આ સલામ પડે કે અસલામુ અલયના વઅલા ઇબાદિલ્લાહિ સાલિહીન. પણ જો આ સલામ પડે તો અહવતે વુજુબીને રૂએ એટલે પર પ્રિકોશન ઓબ્લિગેટવાર. તે બાદ અસલામુ અલયકુમ જેમ આગળ આવી ગયું એ પડવું જરૂરી છે. મસઅલો 1115 અગર કોઈ માણસ નમાઝની સલામ ભૂલી જાય, નમાઝની સૂરત બદલી જાય એથી પહેલા યાદ આવે, એટલે નમાઝની હાલત બદલી જાય એ પહેલા એને યાદ આવી જાય, યાને અથવા હજી કોઈ એવો અમલ ન કર્યો હોય, એવું કામ ન કર્યું હોય નમાઝ બાદ કે જાણી જોઈને યા ભૂલથી કરવામાં આવે તો તે નમાઝને બાતિલ કરે છે, એવું કામ ન થયું હોય, જેમ કે કિબલાને પીઠ આપવી એટલે કિબલાથી મોઢું ફેરવી, કિબલાને વાંસો દેખાડે એટલે નમાઝની હાલત બદલી ગઈ, કારણ કે નમાઝ પડતી વેળા એનું મોઢું કિબલા સામે હતું. તો એવી હાલતમાં તરત જ સલામ પડી લે અને એની નમાઝ સહી ગણાશે. અગર કોઈ માણસ નમાઝની સલામ ભૂલી જાય અને એવા સમયે યાદ આવે કે નમાઝની સુરત બદલી ગઈ હોય, પહેલા એ કહેવામાં આવ્યું કે સુરત ન બદલી હોય, અહીં કહેવામાં આવે છે કે નમાઝની સુરત બદલી ગઈ હોય, અથવા એવું કામ અંજામ દઈ ચૂક્યો હોય કે જે જાણી જોઈને કે ભૂલી જઈને કરવાથી નમાઝ બાતિલ થાય છે, જેમ કે કિબલા તરફ પોતાનો વાંસો દેખાડવો કે જે ન થવું જોઈએ, તો એવા સંજોગમાં એની નમાઝ સહી છે.